તારીખ 24/9/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 187-194 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 41
ઉલ્લેખ હેતુ પૂર્વક કર્યો છે લાગે છે મહાત્મા પ્રત્યે ઈશ્વરી અનુભૂતિ છે. આ હેતુ લખ્યું છે એવા જીવોનો યોગ થાય તો પણ મનુષ્ય જીવને લાભનું કારણ થાય. જગતની પરિસ્થિતિ કોઈ વિચિત્ર છે, એવા કોઈ લાયક માર્ગાનુસારી જીવો હોય છે એના પ્રત્યે લોકોને આકર્ષણ થતું નથી. કેમ કે બહારમાં એમનો જે દેખાવ છે એને પુણ્યવંત હોતો નથી. એવી કોઈ વિચિત્ર પરિસ્થિતિ છે જગતની, ઈશ્વરની નહીં હતી એટલે એવી કોઈ કુદરતની પરિસ્થિતિ એવી વિચિત્ર છે. તેઓ કઈ સર્વ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા એટલે આત્મજ્ઞાન કઈ નહોતું થયું, પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એમના સંસ્કાર જોઈને વાત કરી છે. એવા ઘણા પુરુષોના પદ વગેરે અમે જોયા મુંબઈમાં 24મા વર્ષે આવ્યા છે. એવા ઘણા પદ જોયા છે. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ વિષય છે અને જાણે નિરંતર તેવાની ચરણ સેવા જ કરીએ એક આકાંક્ષા રહે છે. અહીંયા પણ થોડો હેતુ છે. મુમુક્ષુને કેટલી નમ્રતા હોય એ વાત અહીંયા આગળ કરી છે. મુમુક્ષુ એટલે કેટલો નરમ હોય એની એક બહુ અસાધારણ વાત અહીંયા કરી છે. એમણે ચાલે છે હવે કારણ આપશે કે તેમની ચરણ સેવા જ કરવી એવી આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતા જ્ઞાની પ્રત્યે એવો ભાવ રહીએ, પણ આમના પ્રત્યે કેમ રહીએ છે? જ્ઞાની નથી ને એમ એનું કારણ પોતે આપે છે. જ્ઞાની કરતા જેવા મનુષ્ય ઉપર અતિશય ઉલ્લાસ આવે છે તેનું કારણ એ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. એટલે એમ કહેવું છે કે જેઓ જ્ઞાની પ્રત્યે બહુમાન ધરાવે છે, ઓળખીને યથાર્થ ભક્તિમાં આવે છે, એની ભક્તિ કરવા જેવી છે. એમ કે છે મુમુક્ષુને બહુ વિચારવા યોગ્ય વિષય છે. એવા મોક્ષ પ્રત્યે અતિશય ઉલ્લાસ આવે છે તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. એટલે એ લોકો ખોજમાં હતા. આ અખો નિરાંત કોઈ એ બધા ખોજમાં હતા કે કોઈ વાર પુરુષ મહાપુરુષ મળે, આત્મજ્ઞાની પુરુષ મળે, તતરી જાય, એને વાર ન લાગે. કેમ કે એને બીજો પ્રતિબંધ નથી હોતો, પણ એ ખોજે છે એને મળતા નથી. એ પરિસ્થિતિ છે ત્યારે એને એમ થાય છે કે ખરેખર આ ભક્તિ કરવા જેવા છે કે જે ખોજ કરે છે જ્ઞાની. કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે અને એ જ એમનું દાસત્વ, અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે. એમનું જે દાસત્વ છે એમને એમના પ્રત્યે દાસત્વ કરવાને પ્રેરે છે. એનું કારણ છે, આ એનું કારણ છે, તેમનું જે દાસત્વ થાય છે તેમના પ્રત્યે તેનું કારણ છે, તેમનું દાસત્વ તે જ કારણ છે કે જે એમને દાસત્વ કરવાને પ્રેરે છે. ભુજો ભગત નિરાંતકુળી ઇત્યાદિ પુરુષો યોગ્ય હતા, એટલે પરમ યોગ્યતાવાળા હતા, યોગ્યતા બહુ સારી હતી એમ કહેવું છે. કેમ કે કોઈ યોગ વિના, સત્પુરુષના યોગ વિના એમણે એ ભાષા અંદરથી કાઢી છે, એ એમની વર્તમાન યોગ્યતાને સૂચવે છે. નિરંજન પદને બુજનારા આ પામનારા જીવો છે, આખરમાં એ પામનારા જીવો છે. નિરંજન પદને બુજનારાને નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે એ વિચારતા અકળ ગતિ પર, કર્મની અકળ ગતિ પર, કર્મની અકળ ગતિ પર ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે. એક કોરથી એવા જીવોની યોગ્યતા ઘણી સારી હોય છે, બીજી કોરથી એ જ જીવોએ કોઈ વિરાધના એવી કરેલી હોય છે, અન્ય મતમાં આવી ગયા હોય છે. સત્પુરુષને ખુદે પણ પોતે જ અંતરાય નાખેલો હોવાથી પોતાને અંતરાય છે, ઊભો થાય છે, કંઈ પત્તો ખાતો નથી. એક પુરથી આટલી બધી એમની ભાવના તૈયાર થઈ છે, બીજી પુરથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે, એવી કર્મની અકળ ગતિ છે. આ કોઈ કર્મની અકળ ગતિ ઉપર ગંભીર ભાવ સમજાય છે, અસમાધાન થતું નથી, કેમ આમ એનું કોઈ અસમાધાન થતું નથી, અને આખી વાત સમજાય છે. એના ઉપર શું આવે છે, હે ખરી ભાવના જાગી હોય ત્યારે પણ એને સત્પુરુષ માટે જુરે એવી પરિસ્થિતિ હોય તો પણ સત્પુરુષ નો એને પત્તો ખાય. કુદરતી એ જાતનો યોગ રહે છે અને એ બધું સમજાય છે પોતાને કે આવું પણ સંભવિત છે, આવું બને છે, એનું સમાધાન પોતાને વર્તે છે. અને કુદરતની કળા ઉપર કોઈ શું આવે છે, વાતું પણ કોઈ કુદરત કોઈ કમાલ કરે છે, કરે છે ત્યારે સત્પુરુષ હોય તો ઓળખી જાય, એને કોઈ સત્પુરુષ મળે ન ઓળખે એવું ન બને, ઓળખી તો લે પણ પામી જાય એવી સ્થિતિમાં હોય છે, પણ પોતે જ કરેલા પરિણામ ત્યાં અંતરાય હોય છે એવું નથી થતું. તો પોતાને સમાધાન આવે છે કે આ બધું ચાલે છે, જગતમાં બધું વ્યવસ્થિત ચાલે છે, આ જેવો બોધ લેવા જેવો છે એમ કરીને પોતા ઉપર ઉતારે છે. દરેક લાયક જેવું તો શું છે કે ભલે ખ્યાલ બીજાનો આવે પણ ઉતારે છે પોતા ઉપર સરવાળે. બીજો આ જેમ ગણિત ઉલટું સુલટું લાગે છે, છતાં પણ એમના વિષયમાં એ ગણિત વિચારવા જેવું છે કે અશુભ યોગમાં એમને રહેવાનું થયું. દશા ઘણી અંદરથી જોર કરેલી હતી, છતાં બારમાં શુભ યોગ નહોતો, એ પણ પૂર્વકર્મનું કારણ છે. એવા ધર્માત્માને નિવૃત્તિ મળે મુનિ દશામાં આવતા વાર ન લાગે, પણ પોતે જ કરેલા કર્મ હોય છે અશુભ યોગમાં રહેવાનું છે. અશુભ યોગમાં રહે તો જે શુભ યોગમાં અઘાતીનો બંધ લાંબી સ્થિતિ ન પડે એ ન પડે અશુભમાં, કેમ કે દેવલોકનું આયુષ્ય અહીંથી દેવલોકમાં ગયા. જો શુભ યોગમાં વિશેષ હોય, જેટલો શુભ યોગમાં જે વિશેષ હોય એટલું અઘાતીનું આયુષ્ય મોટું પડે. એ રીતે અશુભ યોગમાં નીચે નારકીમાં જે મોટા આયુષ્ય છે, તીવ્ર અશુભ યોગમાં તો ત્યાં અઘાતીનું આયુષ્ય મોટું પડે, નીચે નીચેની નારકીમાં પહોંચી જાય લાંબી સ્થિતિમાં, ઓલા ઉપર ઉપરના દેવલોકમાં જાય એ સ્થિતિ ટૂંકાઈ ગઈ, દેવલોકના એ સ્થિતિ ટૂંકાઈ ગઈ. મનુષ્ય થશે સિદ્ધ ચરમ શરીર છે, કેવી કોઈ અકળ ગતિ છે આ વિષયની, કે સામાન્ય રીતે સુયોગના એવા ધર્માત્મા કરતા આમનો નિર્માણ વહેલો થઈ જશે. કેમ કે અગાતીનો આમ બંધ ઓછો પડ્યો, એટલે એ આયુષ દેવલોકનું જંકશન છે, એ બહુ મોટું મળવાના બદલે નાનું થશે. મનુષ્ય શરીરમાં છે ચારિત્ર ગ્રહણ કરીને મોક્ષી જશે, એટલા વહેલા જશે. એટલે એમ કે છે કે આ કોઈ અકળ ગતિ છે, સમાધાન થાય એવું છે, હસવું આવે એવું વિષય છે. કે જોવું પણ આ કોઈ બૂજનારા જીવો કેવી રીતે બૂજે છે, સામાન્ય માણસની બુદ્ધિથી એનું સમાધાન ન આવે કે આવું કેમ છે, આવું કેમ થાય છે. ટૂંકા બંધાય, પણ જો યુવા જીવને નિવૃત્તિ હોય તો શુભ પરિણામ ઘણા હોય. હવે કેવી વિચિત્રતા છે, અશુભ કઈ નિર્વાણ ને નજીક આવવામાં અશુભ કઈ મેળ ખાય એવો વિષય થોડો છે. આ તો જે ગ્રસ્તી છે, વ્યાપાર છે, એ તો અશુભ છે. એ અશુભ ને લઈને શું છે કે એ કાળ શુભમાં નથી જતો, અશુભમાં જાય છે. જો નિવૃત્તિ હોય તો એ જ કાળ શુભમાં જતો હોત. શું ધર્મચર્ચા, સ્વાધ્યાય, ચિંતન, પૂજા, ભક્તિ એમાં જતો. મુક્તિ નજીક, આ એનો સિદ્ધાંત છે. તો અહીંયા જો એ જગ્યાએ શુભ યોગ હોત તો નજીક નો હોત મુક્તિ. જો માનો કે મુનિપદમાં આવ્યા હોત, હવે બીજી આ દાખલો ગણીએ એનો, કે માનો કે મુનિપદમાં આવ્યા હોત તો પંચ મહાવ્રતા બી કેટલું મોટું શુભ હોત. ભાવનામાં હતા એ ખ્યાલ છે, પોતે મુનિપદ ની ભાવનામાં હતા. જો કદાચ આયુષ લાંબુ હોત તો ઉગ્રતા ઘણી પોતાની. તો મૂળદશામાં જો દેહ ત્યાગ કર્યો હોત તો બહુ ઉપર જવું પડે. સનત કુમાર થી ઉપર ગયા જાત, વૈમાનિક દેવ થી ઉપર જાત, બહુ મોટા આયુષ માન્યા છે. એટલો કાળ એમને નથી. નિરંજન પદને ભૂજનારાને નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એક વિચારતા અકળ ગતિ ઉપર સમાધિયુક્ત ગંભીર હાસ્ય આવે છે. કેવા શબ્દો હોય, ઉપયોગ બહુ ચાલતો, ઉપયોગ ઘણો ચાલતો. હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી, તો લખી ક્યાંથી શકશો. આપના દર્શન થયે એટલે પ્રત્યક્ષ મળવાથી જે કઈ વાણી કહી શકશે તે કહેશે. હું તો શું કહું, કઈ વિકલ્પ નથી. એ વખતે જે સહેજે વાણી નીકળશે તે નીકળશે, વાણી કહી શકશે તે કહેશે. મારો અભિપ્રાય નથી, બાકી ઉપાયતા છે. કઈ મુક્તિ નથી જોઈતી, અને જૈનનું કેવળ જ્ઞાની જે પુરુષને નથી જોઈતું તે પુરુષને પરમેશ્વર હવે કયું પદ આપશે. કેવી મસ્તી છે, 24મા વર્ષનો માક્ષર મહિનો છે, સર્વ દશા ઉપરથી દ્રષ્ટિ ઉઠી ગઈ છે. આનું નામ દ્રઢ દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ ખતમ થઈ ગઈ છે. મુક્તિ તો આવવાની છે, એકવાર ન જોયું તો પરાણે આવવાની છે, એવી પરિસ્થિતિ જોવે છે. જેને કેવળ જ્ઞાને જોતું નથી એને ભગવાન શું આપશે, પરમેશ્વર શું આપવાનું હતું. એ કઈ આપણા વિચારમાં આવે છે તે દ્રવ દ્રષ્ટિ સમજાય છે એમ કે છે. વિચારતા કઈ દ્રવ દ્રષ્ટિનો ખ્યાલ આવે છે, આવે તો આશ્ચર્ય પામજો કે આ કોઈ અલૌકિક પરિસ્થિતિ છે કે જેમાં કેવળ જ્ઞાનની તમારે તે નથી, એવી કોઈ સ્થિતિ ઊભી થાય છે એનું આશ્ચર્ય પામજો. જો વિચાર આવે તો આ 24મા વર્ષે સંકેત કર્યો છે દ્રવ દ્રષ્ટિ, કઈ પોતે સમજી શકે છે. ભાગભાઈના લક્ષ ઉપર કઈ વાત આવે છે જે જે દ્રવ્ય દ્રષ્ટિ કરાવે છે અને આત્મદ્રવ્યનો જે બોધ છે એ બોધ ઉપર જેનું લક્ષ દોરવું છે એના ઉપર આડકતરા સંકેત કરે છે. પકડે છે કઈ પકડે છે? જો પકડવાની યોગ્યતા જોઈએ તો એને પૂરી વાત કરી દઈએ કે આ તત્વ છે, આવી જાઓ અંદર ઘરમાં. એટલે ટેસ્ટ છે આ બધા, સુભાષભાઈ ઉપરના બધા ટેસ્ટ છે, એમને પરીક્ષા છે. કઈ વિચારમાં આવે છે તમને? કઈ સમજાય છે આ કહીએ છે એમાંથી? વિચારમાં આવે તો આશ્ચર્ય પામજો. એટલે એનો મોમાં પણ આવશે સિદ્ધ, આવે તો સમજવું કે કઈ યોગ્યતા આવી છે. હવે કહેવામાં વાંધો નથી. એક સમય એમનો આવ્યો છે, ઈડર લઈ ગયા ત્યારે, છેલ્લે ઈડર લઈ ગયા ત્યારે એમને ત્યાં એમને આત્મબોધ આપ્યો છે અને એને ગ્રહણ કરી લીધો છે. એ ગ્રહણ કરી લીધી યોગ્યતામાં આવ્યા પછી જ એ બોધ આપ્યો છે. છેલ્લું રહસ્ય એમણે ખોલ્યું એમની પાસે. કઈ વિચારવામાં આવે છે? આવે તો આશ્ચર્ય પામજો, નહીં તો અહીંથી તો કોઈ રીતે કઈ બહાર કરી શકાય તેમ બને તેવું લાગતું નથી. અમે તમને કઈ કહી શકીએ ત્યારે એવું તો લાગતું નથી. કોઈ દશા એવી મસ્તી બાવી હતી કે સમજાવવાનો વિકલ્પ શાંત થઈ જતો હતો, આગળ વધતો નહોતો. વારંવાર બોલાવું છું પ્રવૃત્તિ છોડીને. આ તુરતા દર્શન માટે બહુ છે, પરંતુ પંચમકાળ મહાદેવજીએ કહ્યો છે, કળિયુગ વ્યાસ ભગવાને કહ્યો છે, તે ક્યાંથી સાથે રહેવા દે આપણને? મિત્ર બેને સાથે રહેવાનો ભાવ હોય છે, સંસ્કૃત સમાજ માટે બંને આતુર છે, પણ આ કાળ વિષમ છે, એ આપણને ક્યાંથી સાથે રહેવા દે? અને જે તો આપની ઉપાધિ શા માટે ન રાખે તો તમે બીજી ઉપાધિમાં પડી જાત કદાચ. હિન્દુ શાસ્ત્રમાં એને એમ કે કયું કયો છે અને જૈન શાસ્ત્રમાં એને પંચમ કાળ કયો છે, એટલું કહેવું છે. નામ બે આપ્યા છે, અને ખરેખર તો બે સંપ્રદાયમાં બે જુદા જુદા નામ આ કાળના આપ્યા છે, એટલું કહેવું છે. સમજી વગેરે એક વાર આપણો સત્સંગ થાય તો જ્યાં એક લક્ષ કરવો જોઈએ છે ત્યાં થાય, નહીં તો દુર્લભ છે. આ સમજીભાઈ છે, એ જિજ્ઞાસુ હતા, પણ એનામાં ખામી હતી ભક્તિ, સત્પુરુષ પ્રત્યેનો આદર. એટલે એમ કે જો આપણો એક વાર સત્સંગ થાય તો એનું લક્ષ જાય. સુભાષભાઈની કેટલી ભક્તિ હતી એના ઉપરથી એને પણ લક્ષ જાય, આ ખામી મારામાં છે, નહીં તો તેમને એવો લક્ષ થવો દુર્લભ છે. કારણ કે અમારી હાલ બહાર વૃત્તિ ઓછી છે, બહાર કોઈને વધારે વાતચીતમાં પત્ર વ્યવહારમાં પડતા નથી. અંબાલાલભાઈએ પત્ર લખ્યો છે પોસ્ટકાર્ડમાં બે મિનિટ. કહેવાનું ગુરુદેવને નમસ્કાર હો, સર્વ પ્રકારે સમાધિ છે, પોતાના પરમેશ્વર પદ જે કઈ કહેવા યોગ્ય છે એ પોતાનું નિજ પરમેશ્વર પદ છે, એને નમસ્કાર કર્યા છે. પોતાને પોતે પોતાને પોતાને અને સર્વ પ્રકારે સમાધિ છે. હવે ક્યાંય અસમાધાન રહેતું નથી કે થતું નથી. એક સુધી રાશિમાં સુભાષભાઈને ખાલી પોતાની દશા ઉપરનું એક પદ છે, પદ તો અન્યમૂર્તિનું છે, એ ખાલી લખીને છોડી દીધો છે પત્ર. અલખનામી ધૂમે લગી જ્ઞાનમય મગન ભયામણ નિરાધી આસન મારી સુરત દ્રઢધારી દેહ અગન ઘર ડેરાજી દર્શા અલખ દે ધારાજી. આત્માની આત્માનું દર્શન થયા પછી જે અલખની ધૂમ જાગી છે ગયું ને એટલે મનની અંદર અને પોતે મગ્ન થયા છે અને ત્યાં જરાય આસન અને તમને તાણ્યા છે અને ત્યાં મારો નિવાસ છે, ત્યાં જમાવટ કરી દીધી છે, એના ઉપરનું એક પદ છે. આવા બધા પદ અન્ય મતમાં નીકળે છે. પત્ર શું ભાઈ ઉપર અધ્યાત્મ ના પદ ઘણા છે. છોટમ ઉપર ઉલ્લેખ આવશે જે આગળ છોટમ કવિ વિશેનો અભિપ્રાય પોતે આગળ આપે છે. પ્રવૃત્તિથી વિકલ્પ થાય કે તમને વિકલ્પ ન થયો એથી સંતોષ થયો છે. પુરવાર પર અસમાધિ થાય તે ન કરવાની શિક્ષા પ્રથમ પણ આપી છે અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ સ્મરણમાં લેવી યોગ્ય છે, કારણ કે એમ રહેવાથી ઉત્તર કાળે ધર્મ પ્રાપ્તિ સુલભ થાય, અસમાધિ ન થાય, પુરવાર પર વિરોધ ઉભો ન થાય એવું કઈ આગળ પણ એમણે જણાવ્યું છે. ફરીને એનું સ્મરણ આપે છે, જેમ તમને અસમાધિ પુરવાર પર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા થશે. એટલે છોડાવી દેવાના છે. દ્વેષ કરનાર પ્રત્યે સહેજે અણગમો થાય માણસને એ છોડાવી દીધો છે. એટલે માર્ગદર્શન આપ્યું છે જૂની જૂની બાબતમાં. મહાભાગ્ય જીવનમુક્તિ સૌભાગભાઈ 191 પ્રશ્ન વ્યાકરણમાં સત્યનું મહત્વ વાંચ્યું છે. મનન પણ કરેલું હતું. હાલમાં નિરંજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. કોઈ પત્રનો આગળ પાછળ સત્ય સંબંધીના વ્યાકરણનો વિષય ચાલ્યો છે. ભવિષ્યની દશા જોવે છે, ભવિષ્યની વર્તમાન પરિસ્થિતિ ભવિષ્યનું પ્રેરણા આપવા માટે, વર્તમાનમાં પ્રેરણા આપવા માટે ભવિષ્યની યોગ્યતા સારી છે. આપ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો તે ઈશ્વર ઈચ્છા હશે તો કોઈ અપૂર્વ વાતેથી પાર પડશે. પોતે મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે ભાવના રાખે છે તો પછી તો કોઈ અપૂર્વ પ્રકારે પાર પડશે. જેઓને ભ્રાંતિ કરી પરમાર્થ મોક્ષ માર્ગો દુર્લભ થયો છે, જેઓને ભ્રાંતિથી કરીને પરમાર્થનો મોક્ષ માર્ગો દુર્લભ થયો છે એવા ભારત ક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમ કૃપાળુ પરમ કૃપા કરશે. પરંતુ હમણાં થોડો કાળ તેની ઈચ્છા હોય તેવું જણાતું નથી. પોતાને વિચાર પૂછાશે કે લોકોને કાંઈ આ માર્ગની વાત કરીએ તો બધી કથા ગોઠવી જાય છે, અત્યારે તો કઈ દેખાતું નથી. પછી અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. તમને કોઈ પણ પ્રકારે પુરવાર પર ધર્મ પ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કાંઈ પણ ન કરવા આજ્ઞા હતી. તેમજ છેવટના પત્તામાં જણાવ્યું હતું કે હાલ વિશે કશી તજવીજ કરશો ને, જો જરૂર પડશે તો જેમ તમને પુરવાર પર અસમાધી નહીં થાય તેમ તે સંબંધી કરવા લખીશ. આ વાતે યથાવિધિ સમજાયું છે, તથાપિ કઈ ભક્તિ દશાનું મૂલ્ય એમ કરી દેવાય છે. આગળ પાછળના પ્રસંગનો ઉલ્લેખ કર્યો, કદાચ તમે એટલું પણ ન કર્યું હોત તો અત્રે આનંદ જ હતો. પ્રાણીઓના પ્રસંગમાં પણ બીજા પ્રાણીઓને દુભાવવાનું નક્કી ન થતું હોય તો આનંદ જ રહે છે. એ વૃત્તિ મોક્ષાભિલાષીને તો બહુ ઉપયોગી છે અને આત્મસાધનરૂપ છે. એ આગળ પાછળના પ્રસંગોનો સંબંધમાં ઉલ્લેખ છે. સત્ય સતરૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિશે સ્મરણ કરવા જેવું છે. અહીં એક તેની માથેની ટૂંક લખી છે, એટલે એક લીટીની એક કડી લખી છે, એક વાક્ય લખ્યું છે કબીરનું. કર્મ ફકીરી ક્યાં દિલગીરી સદા મગનમન રહેનારી. જેને ફકીરી કરવી છે એને દિલગીરી શું? આત્મામાં મસ્ત રહેવું. એ વૃત્તિ મુમુક્ષુઓને અધિક અધિક વર્ધમાન કરવા જેવી છે. મુમુક્ષુ જે સંયોગના કોઈ વિચારમાં રહે એ પોતાને યોગ્ય નથી લાગતું. સામાન્ય રીતે ઉદયના પરિણામોથી જીવ છૂટો નથી પડી શકતો. મુમુક્ષુ જીવને એટલે જેને માર્ગ પ્રાપ્ત કરવાની એક બાજુથી ભાવના છે, અભિલાષા છે, બીજી બાજુથી પોતાના ઉદયના પરિણામ છોડ્યા જતા નથી, વળગેલા જઈએ છે. એને એમ કહે છે કે ભાઈ ફકીરી કરવી છે કે નહીં તો શું કરવા, દિલગીરી એટલે શોધ કરે છે ઉદયનો. ઉદયનો લાંબો વિચાર જ કરવા કરે છે. જ્યારે જેમ થવાનું છે થઈ પડશે, ચિંતા છોડવે આમ કહેવું છે, આત્માના મગ્ન રહીને. એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થ ચિંતા હોય એ વિષય જુદો છે, ઉદયની ચિંતા વિષય જુદો છે, અને પરમાર્થ માર્ગની પ્રાપ્તિ ન થાયની ચિંતા રહે એ વિષય જુદો છે. અહીંયા એક સિદ્ધાંત બહુ સારો મૂક્યો છે મુમુક્ષુજી માટે, કે વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. મુમુક્ષુ જીવને વ્યવહાર ચિંતા જેટલી વધારે એટલો માર્ગ દૂર સમજવો, અને માર્ગ પ્રાપ્તિની ભાવનાને લીધે વ્યવહાર ચિંતાનું વેદન ઓછું કરી શકે તો એને એ રસ ઓછો પડે છે. ઉદયભાવનો રસ ઘટે છે, ઉદયભાવનો રસ ઘટે છે તો અવરોધ પ્રતિબંધ છે એને મટે છે, માર્ગ પામવાનું સાધન થાય છે. રોકાણ છે, બીજું શું છે? જો એ રોકાણ એ બંધ કરે તો એને માર્ગ પ્રત્યે જવાનું સરળ થાય. નહીં તો રોકાઈ રહેશે ત્યાં, માર્ગ પ્રત્યે આવે કેવી રીતે? એમને વિચારી જાય રોકાણમાં. એટલે ખાસ સૂચના આપી છે અંબાલાલભાઈને કે મુમુક્ષુને તો વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું, ઉપર ઉપરથી નહીં. અંદરમાં તો બરાબર અભિપ્રાય રાખે, સાવધાની રાખવાનું, ઉપર ઉપરથી આગળ દૂર રહીએ, પ્રવૃત્તિ ન કરે એવી રીતે ઉપર ઉપરથી વૈરાગ્ય હોય એમ અંતરથી વેદન ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. બહુ બહુ સારી વાત કરી છે. આ જગ્યાએ મુમુક્ષુ માટેની વાત ઘણી સારી આવે છે. એટલે જરાક જોર કરવાનો વિષય છે કે ગમે તે ભવિષ્યની પરિસ્થિતિ થાય, ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી. એટલા માટે કે પ્રતિકૂળતા આવશે તો પુરુષાર્થ વધારવાનો તક છે, અનુકૂળતા આવે તો સામે જોયું નથી, કામ જે કરવું છે એ કરવું છે. બે બાજુમાં એક જ રસ્તો પકડવો છે, એટલું જરાક જોર કરવું જોઈએ, નહીં તો બે લાખ એક તો બનવાનું જ છે. કારણ અનુકૂળતા વધી જશે તો અનુકૂળતાના રસ એટલા રેડાઈ જશે કે પછી અહીંયાથી બહાર નીકળવું મુશ્કેલ પડશે. કારણ કાંઈ ને કાંઈ પ્રતિકૂળતાઓ ઉભી થશે ધાર્યા બહારની, અને એનો એટલો ખીડાઈ જશે કે ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ પડશે. બે માંથી એક તો બનવાનું જ છે, કાં ઉદય ચૂનીનો કાં ઉદય પાપનો, બે માંથી એક તો બનવાનું જ છે. આ ચક્કરમાંથી છૂટવું બી મુશ્કેલ છે. એવા ચક્કરમાંથી છૂટવું મુશ્કેલ છે તો સત્પુરુષ છે એને છોડાવે છે. છોડ ચિંતા વ્યવહારની તારીખ પ્રાસંગિક વાત છે કે તમને કઈ અસમાધાન જેવું થાય છે દેવ ત્યારે ખુલાસા વાત લખી નાખજો. હું એ વિષયને એટલેથી અહીં મૂકી લઉં છું, પહેલાં પણ પેરેગ્રાફ લીધો હતો અહીંયા પણ લખું. અમારી વૃત્તિ જે કરવા ઈચ્છે છે તે નિષ્કારણ પરમાર્થ છે. અમારે કોઈ કારણથી કોઈને કાંઈ વાત કરવી નથી, નિષ્કારણ પરમાર્થ છે. એ વિશે વારંવાર જાણી શક્યા છો, તથાપિ કાંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે સમાય એટલે સંયોગિક, હાલ તો તેમ કંઈ અધિક કરી શકાતું નથી. માટે ભલામણ છે કે અમે હાલ કંઈ અથવા સમર્થ છીએ વધે એવું કોઈ તમે કોઈને કાંઈ કહેશો નહીં, કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે, એ અમને અનુકૂળ નહીં પડે. એ સમજ્યા છો તો માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પુરુષના ચરિત્રનું મનન કરજો. તે વિષય પ્રસંગે અમને પૂછજો, સત્શાસ્ત્ર અને સત્કથાને તેમજ સદ્વ્રતને સમજો. વિનિત નિમિત્ત માત્ર, એથી વધારે કાંઈ નહીં. જુદા જુદા શબ્દ પ્રયોગ કર્યા છે. પછીનો પત્ર પણ અંબાલાલભાઈ ઉપરનો છે. અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે, જેથી તેઓએ જે જે વિજ્ઞાપન કર્યું તે અમે વાંચ્યું છે. યથાયોગ્ય અવસર પ્રાપ્ત થઈ એ વિશે ઉત્તર લખી શકાય તેવું છે. તેમજ હમણાં આશ્રમ મૂકી દેવાનું કાંઈ અવશ્ય નથી. આશ્રમ એટલે ગ્રસ્ત આશ્રમ. જો અમારા સમાગમનું અવશ્ય જણાવ્યું એ ખચિત હિતસ્વી છે, તથાપિ અત્યારે એ દિશાનો યોગ આવે તેમ નથી. કોઈ લખ્યું છે એમાં ઘણા મુમુક્ષુ તૈયાર થઈ ગયા છે, આપ નિવૃત્તિ લઈ લો. તમે ઘણા બધા છે, આપની પડખે આપ નિવૃત્તિ લઈ લો તો અમારા બધાનું હિત થાય, આપનો સમાગમ મળે, અમને બધાને હિત થાય. હા, તો એ ઠીક વાત છે, પણ અત્યારે કાંઈ એ જરૂરી લાગતું નથી. અને અમારો યોગ તમને હિતનું કારણ થાય એ ખ્યાલમાં છે, પણ અત્યારે તો એ દશાનો યોગ આવે તેમ નથી. નિરંતર અત્રે આનંદ છે ત્યાં ધર્મયોગને વૃદ્ધિ કરવા કર્મને વિનંતી છે. એ રીતે એ લોકોએ જે વિજ્ઞાપન કર્યું છે એનો ઉત્તર આપી દીધો છે. બહુ કેટલા બધા પોતે જાગૃત છે પોતાની દશામાં, અને બીજા સંયોગમાં કોઈ પણ પગલું આગળ ભરવા માટે કેટલા બધા જાગૃત છે એની દશામાં. જીવને માર્ગ મેળવ્યો નથી એનું શું કારણ? શા માટે આ જે અંતર્મુખ થવાના માર્ગને ગ્રહણ કરી શક્યો નથી, એમ અંતર્મુખ થઈ શક્યો નથી, એનું શું કારણ છે એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. નીચે જે પત્ર લખ્યો છે મથાવે બાંધીને એ પત્ર તમે વારંવાર વાંચજો એમ કહ્યું છે. શું કેમ કે આ તો દીક્ષા લીધેલ છે, મંગલુજીને તો કોઈ પ્રવૃત્તિ સંસારની નથી, એમાં ભૂતકાળ છે, એમને બે પત્ની, એમને પછી દીક્ષા લઈ લીધી છે, તો છતાંય માર્ગ નથી મળ્યો, શું કારણ છે? ક્રિયા તો સંપ્રદાયમાં સાધુ પાળે એ બધું પાળતા હતા, માર્ગ નથી મળ્યો એનું શું કારણ છે? ક્યાં રોકાણો? અથવા બહિર્દૃષ્ટિ અને અંતરદૃષ્ટિ વચ્ચેનું અંતર શું? એ ઉપર ધ્યાન ખેંચ્યું છે. હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કાંઈ અવસરે યોગ્ય લાગી રીતે લખ્યું છે આ નીચેનો પત્ર જે છે. અમને લાગે છે કે માર્ગ તો સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. માર્ગ એટલો અસરળ નથી, કઠિન નથી, પણ એ માર્ગ પ્રાપ્ત થાય એવી પરિસ્થિતિમાં જીવ આવે એ પરિસ્થિતિ ઘણી કઠણ લાગે છે. અનેક પ્રકારના જીવના ચિત્ર વિચિત્ર પૂર્વના પરિણામોને લીધે જે સંયોગોમાં આવી પડે છે, અને સંયોગ દ્રષ્ટિને લઈને એ સંયોગોમાં એનું જીવન વ્યતીત થઈ જાય છે. એટલે એમ લાગે છે કે એવો કોઈ પ્રાપ્તિનો યોગ મળવો જ દુર્લભ છે. ખાસ કરીને સત્પુરુષનો યોગ મળે તો માર્ગ પ્રાપ્તિ થાય, એ વાત ઉપર એમનું ઘણું વજન છે. સત્ય સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. સત્ય સ્વરૂપ એવો પોતાનો આત્મા, એને નિર્વિકલ્પ ભાવે, અભેદ ભાવે એટલે નિર્વિકલ્પ અભિન્ન ભાવે, અનન્ય ભક્તિથી નમસ્કાર કરે છે અને આ પત્રનો લખાણ કરે છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તેમના પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. જે માર્ગ પ્રાપ્ત કરવો છે એમાં જ્ઞાની પુરુષનો યોગ છે એ અનિવાર્ય છે. કેમ કે દેશના લબ્ધ તો એ વગર છે નહીં, અથવા જેણે માર્ગ જોયો છે એ જ બતાવી શકે, એ પણ સંકેત માત્ર પણ બતાવી શકે એવી પરિસ્થિતિ છે વાણીની. વાણીની પરિસ્થિતિ એવી નથી કે વચનોગોચર અને અચિંત્ય એવા માર્ગને વાણી કહી શકે, છતાં પણ કંઈ સંકેત કરી શકે એવી પરિસ્થિતિ હોય તો એ જેને એ માર્ગની પ્રાપ્તિ છે એ જ કંઈક અંશે, અલ્પ અંશે કહી શકે છે. એટલે જેને કોઈ ભાવ પ્રતિબંધ નથી, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, એમાં મુનિ દશામાં તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈનો પ્રતિબંધ નથી હોતો. જ્યારે ચતુર્થ ગુણ સ્થાને દ્રવ્ય ક્ષેત્રનો પ્રતિબંધ હોય છે, દ્રવ્ય ક્ષેત્ર કાળનો પ્રતિબંધ હોય છે, ભાવનો પ્રતિબંધ એને નથી. પ્રશ્ન કેટલો તો સ્પષ્ટીકરણ થઈ ગયું. અપૂર્વ અવસરમાં આવે છે ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ મેં વિચરણ ઉદયાધીન વિકલો બધું પુણ્ય દશામાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નથી. કેમ કે એનો પુરુષાર્થ એટલો છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ પોતે સમાધિયુક્ત જીવન જીવે છે, નિર્વિકલ્પ સમાધિમાં આવી જાય છે, પરિણામ જરા પણ બગડતા નથી. ભલે ને મહિના મહિનાના આહારના ઉપવાસ થાય, મારા શબ્દ ભગવાન છ છ મહિનાના, છ મહિના સુધી અંદર વ્યા જતા, છ મહિને એકવાર નગરમાં આવે અને આહારનો યોગ ન જોવે. કેમ કે જેવું યુગલિયાના ક્ષેત્ર પછી કોઈ મુનિ નહોતા કે એને આહાર કેવી રીતે કઈ વિધિએ દેવાય એ ખબર પડે, અંદર ચાલ્યા જતા, છ મહિને બહાર નીકળે પાછા, એટલા આત્મામાં ડૂબી જાય કે છ મહિને બહાર નીકળે, પરિણામ ન બગડે. તો એને એ કાળમાં પ્રતિબંધ નહોતો. જે કાળ પ્રારંભ થયો કે જે કાળમાં મુનિને યથાર્થ વિધિથી આહારદાન મળે એ કાળ જ નહોતો, એ છતાં એ કાળનો પ્રતિબંધ એમને મોક્ષ માર્ગમાં નહોતો નડતો. એમ બહારના સંયોગો અને બહારના ક્ષેત્રો એનો પણ પ્રતિબિંબ મુનિ દશામાં નથી હોતો. નીચેના ગુણ સ્થાનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળનો પ્રતિબંધ મળે છે, ભાવ પ્રતિબંધ નથી હોતો. ભાવની અંદર એ પોતાના આત્મામાં સતતપણે નિરંતર અછિન્ન ધારાથી ગિરિજ્ઞાનમાં પ્રવર્તે છે અને યથાસમયે શુદ્ધોપયોગમાં આવે છે, પાછા ગિરિજ્ઞાનમાં પ્રવર્તે છે, યથાસમયે શુદ્ધોપયોગમાં આવે છે. એવા ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એની અહર્નિશની દશા છે એવા જ્ઞાની પુરુષ, તેના ચરણ અરવિંદ એટલે ચરણ કમળ, અરવિંદ એટલે કમળ, તેના પ્રત્યે અચળ પ્રેમ થયા વિના એટલે એટલી નમ્રતા આવ્યા વિના જ્ઞાની પુરુષ પ્રત્યે એટલો ભક્તિભાવ અને નમ્રતા આવ્યા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના ઓળખાણ, આ જ્ઞાની છે, પુરુષ છે એવી ઓળખાણ આવ્યા વિના સત સ્વરૂપની એટલે પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, પોતાના શુદ્ધાત્મ પદની પ્રાપ્તિ થતી નથી. અને આવે છે એટલે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવે છે. અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદે તેણે સેવા છે તેની દશાને પામે છે, એ વિક્રમે કરીને જ્ઞાની થાય છે. આ માર્ગ સર્વજ્ઞાની એ સેવ્યો છે, સેવે છે અને સેવશે, પણ એ તો સીધી વાત છે. કેન્સર થાય તો જ્યાં કેન્સર મટે એને ગોતે, કોણ મટાડનાર છે અને ક્યાં મટાડનાર છે એના માટે જવાની નાખે તો શું કરે. એમ જેને ખબર પડી કે આ જન્મ મરણ છે એનો રોગ, ભવરોગ જેને કહે છે, એ કેન્સરનો બાપ છે, એની જેને ખબર પડી ગઈ કોણ વૈદ છે, કોણ આત્મજ્ઞાની છે, કોણે ગ્રહભ્રમણ મટાડ્યું છે, કોણ ગ્રહભ્રમણ મટાડવાનો ઉપાય બતાડી શકે એમ છે, માથું ઘડી જાય. બીજું કે અહીંયા ને ગોતે છૂટકો એની ખોજ કરે છે, આ એ બહુ સ્વાભાવિક વાત છે. એટલે સર્વજ્ઞાનીઓએ જે જ્ઞાની થયા એને ભૂતકાળમાં મુમુક્ષુ દશામાં આ જ રીતે ઉપાડ કર્યો હતો, વર્તમાનમાં પણ જે જીવ પાત્ર છે તે આમ જ કરે છે અને ભવિષ્યમાં પણ આમ જ કરશે. અહીંયા પોતાની સાક્ષી મૂકી છે, અનુભવ કર્યો છે કે જ્ઞાન પ્રાપ્તિ ભૂતકાળમાં અમને આથી થઈ હતી, જ્ઞાન પ્રાપ્તિ ભૂતકાળમાં તેથી અમને થઈ હતી. આ પ્રકારે અમે કોઈ સત્પુરુષના ને શોધતા એના યોગમાં આવ્યા અને અમને ભૂતકાળમાં જ્ઞાન પ્રાપ્તિ થયેલી છે. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે ત્રણેય કાળે. તેમજ સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા અને આગમની સાક્ષી મૂકે છે. અમે કહીએ છીએ એમની બધા જ શાસ્ત્રનો અંતરાશય જોવા જતા, બોધનો ઉપદેશનો અંતરાશય અને લક્ષ કહે છે એ જોવા જતા એ જ છે કે એક સત્પુરુષની શોધ એમ કહેવું છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે, બસ આ વાત છે, ભવભ્રમણથી જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એટલે એમાં જરા પણ વિસ્મરણ કરીને એ વાતને પડતી ન મૂકી દે વચ્ચે, જ્યાં સુધી એ પરિસ્થિતિમાં પોતે ન આવે ત્યાં સુધી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જેવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે, બીજું બધું કર્યું છે, અગિયાર અંગને લોક પૂર્વનું શાસ્ત્ર જ્ઞાન અને મુનિદશા યોગી પંચમાવૃતા દૈનિક ક્રિયા, એ બધું આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપે અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. એટલે કે સત્પુરુષના ચરણ કમળ અને સમ્યક પ્રતીતિમાં ત્યાં સુધી નથી આવતું કે જ્યાં સુધી એને કંઈક ને કંઈક સ્વચ્છંદ છે અને ત્યાં સુધી એને એ રસ્તો પકડવો બનતો નથી, એ રસ્તે ચડી શકતો નથી. એવું અંધત્વ ટાળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો. ઘણા પડખા છે સત્પુરુષના વિષયમાં અને એક પડખા છે એનો વિચાર કરવો. દ્રઢ મોક્ષેચ્છા કરવી, શું હેતુથી વિચાર કરવો કે હવે છૂટવું જ છે, કોઈ પણ રીતે મારે છૂટી જવું છે, એ પ્રકારે દ્રઢ મોક્ષાથી એનો વિચાર કરવો, એ વિચારમાં અપ્રમત્ત રહેવું, એટલે કે એમાં એને વિસ્મરણ ન કરવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ, અંધત્વ ટળે છે એ નિશંક માનજો. પસંદ ટળે છે અને માર્ગ પ્રાપ્ત થાય છે. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે, આ છોડીને જો કંઈ એણે જપ તપ શાસ્ત્ર અધ્યયન વગેરે અનુસવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી, કે જે અમે પ્રથમ જ જણાવ્યું છે, સત્પુરુષના ચરણાની સેવાની પહેલી વાત કરી તે એણે નથી કર્યું, બાકી બધું કર્યું છે. સામાન્ય રીતે તો પોતે તપાસે તો વ્યક્તિગત રીતે પોતાના ખ્યાલમાં આવી જાય છે, મારા પરિણામ અધિકપણે ક્યાં રસ મેળવે છે, વ્યક્તિગત રીતે તો પોતાના પર પરિણામનું અવલોકન હોય એને તો પકડાઈ જાય છે, પણ સામાન્ય રીતે પોતાના ઉદય બાજુ જ બધાના પરિણામ હોય છે. સમુચ્ચય વાત લઈએ તો કોઈ પણ જીવને પરિણામ કઈ બાજુ જાય છે, તો ઉદય તરફના જ પરિણામ છે. ઉદય ભાવની અંદર તીવ્ર રસ છે, એની અધિકતા છે, અને એ અધિકતા જ્યાં સુધી છૂટતી નથી ત્યાં સુધી જીવ માર્ગ બાજુ મળી શકતો નથી ને આવી શકતો નથી. એ ખ્યાલમાં આવે એવી વાત છે, પોતે તપાસે તો ખ્યાલમાં આવે. સુવિજ્ઞાન સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અક્ષણો પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ ઉપદેશ કર્યો છે કે હે આયુષ્ય મનો, આ જે મેં સર્વ કર્યું છે એક આ વિના, આ એટલે શું? તો કે નિશ્ચય કરીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન તેનો ઉપદેશ એ સાંભળ્યા નથી, સાંભળ્યું જ નથી, એમ સાંભળ્યું છતાં સાંભળ્યું જ નથી, અથવા રૂડા પ્રકારે કરી તે ઉઠાયું નથી. બહુ પરમ પ્રેમથી પરમ ભક્તિથી એણે એનો આદર કર્યો નથી, એ વાતને ઉઠાવી નથી, અને એ જ અને એને જ અમે મુનિઓનું સામાયિક કહ્યું છે. જો આ પ્રકાર કરે તો એને અમે સામાયિક કહ્યું છે, મુનિ છે ને એટલે મુનિઓનું સામાયિક છે, કોઈ મુનિને પત્ર લખેલો છે ને એટલે એમ કે તમે દીક્ષા લીધી છે, સવાર બપોર સ્થાન સામાયિક કરતા હશો, પણ મુનિઓનો આ સામાયિક છે એમ કે છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીનો ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે અમને તેણે આમ અમને કહ્યું છે કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા, એ પણ સત્પુરુષ પ્રત્યેનો લક્ષ કરાવે છે. એક પુસ્તક હાથમાં આવે એટલે ઝડપથી વાંચી લઈએ અને એનું તાત્પર્ય તમને કાઢીને આપે એક કલાકમાં, કે આ શાસ્ત્ર આમ કે આવું લખે છે, પણ એમનું ઘણું સમર્થ બહુ સમર્થ હતા. દેખાય છે, આવી પડેલી કર્મની પરિસ્થિતિ વચ્ચે દેખાય છે. એમાં આત્મા ક્યાંય હતો નહીં, એ તો ખોખું બધું કામ કરે, ક્યાંય વેપાર ધંધામાં ક્યાંય ઉચિત હોય નહીં, પણ એમ જ બધું ચાલ્યા કરે. ઉપર છેલ્લા ઉપયોગ છે, એક મન વચન કાયના યોગનું દેણું છે એ દઈ દેવાની વાત હોય છે. તો કમાણા ન કમાણા એને ક્યાં લેવા દેવા હતી, એને પોતાને ક્યાં લેવા દેવા હતી. એનો આકુલતા થતી હતી કે દિવસે દિવસે અમારી અંતર વિરક્તિ વધતી જાય છે અને ઉદય રંચ માત્ર ઘટતો નથી, તેમ તેમ ઘટે ને રંચ. પોતાનું જે અંગત કાવ્ય લખ્યું છે એમાં લખ્યું છે કે દશા વધતી જાય છે, આ બાજુ ઉદય વધતો જાય છે, કરવું શું? એક આ સ્થળે ને પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. બહુ ભાર દીધો છે શાસ્ત્રકારોએ, આણા એ ધમ્મો, આણા એ તપો તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. એ આચાર્ય સૂત્રનો સૂત્ર છે. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જેમને સમજાયો નથી તેના કારણથી સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે. તેના કારણમાં સર્વથી પ્રધાન કારણ એ સ્વચ્છંદ છે. લક્ષ નથી ગયાનું કારણ પણ સ્વચ્છંદ છે અને કાંઈ પણ સ્વચ્છંદ રહે છે તેથી અધિકતા આપતી નથી એમ કે. અને જેણે એટલે જે મુમુક્ષુ એ સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા, પ્રતિબદ્ધતા એટલે શું? ક્યાં રોકાય છે? લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ સંબંધી બંધન, દેહાભિમાન રૂપ બંધન અને સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, એ બધી પ્રતિબદ્ધતા છે. એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કાંઈ છે તે આ ઉપરથી તમે વિચારો અને એ વિચારતા અમને જે કાંઈ યોગ્ય લાગે તે પૂછજો. આ વિષયમાં તમે વિચારો, પૂછવા જેવું લાગે તો પૂછજો અને એ માર્ગે જો કાંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. જો તમે આ માર્ગે ચડી જશો, મુનિને ઉપદેશ આપ્યો છે, તો ગમે ત્યાંથી પણ ઉપશમ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. ખોજની વાત છે, ઓઘે માનવાની વાત નથી. ખોજે અને હોય તો પરીક્ષા કરીને એનો નિર્ણય કરે પછી સર્વસમર્પણ ભાવાયા વિના, ઓળખાણ થાય તો સર્વાર્પણ બુદ્ધિ થયા વિના નરીએ. અંતર્મુખ થવું, અંતર્મુખ થવું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણે આવી જાય. ઉપશમ પરિણામને અંતર્મુખ થવું અને ઉપશમ તે. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે, પહેલું આ કરો. શાસ્ત્ર વાંચવું, પ્રશ્ન પૂછવા, બીજું ત્રીજું બધું પછી રાખ. પહેલા એક સત્પુરુષને ઓળખ, એનો નિર્ણય કર, એકવાર એટલું કર. જો આખી લાઈન આખી શરૂથી આગળ ચાલે છે એમ કેમ. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. વિચારતા તમને આ એક જ મોક્ષનો માર્ગ છે એમ લાગશે, અથવા મોક્ષ માર્ગ પહોંચવાનો ઉપાય છે, મોક્ષ માર્ગમાં પહોંચવાનો આ સિવાય બીજો કોઈ ઉપાય નથી એમ તમને વિચારતા લાગશે. કદાચ વિકલ્પથી લાગે તો જણાવશો, બીજું પણ કાંઈ ઉપાય છે એવું તમને વિકલ્પ થાય તો જણાવશો, કે જે કાંઈ યોગ્ય હોય તે જણાવાય, તો એ વિષયમાં કાંઈ યોગ્ય ઉત્તર આપશો. બાકી અમને જે લાગ્યું એ તમને પહેલું પહેલાં આ જ કહી દીધું છે. આ લલ્લુજી મુનિ એમના પરિચયમાં આવ્યા અને એમને આ પહેલી સૂચના કરી છે. લલ્લુજી મુનિને ભક્તિ ઘણી હતી છતાં કંઈ અંદરમાં પોતાની કચાશ પણ એમણે અનુભવી છે. જ્યાં સુધી શ્રીમદજીનો યોગ રહ્યો ત્યાં સુધી તો ઠીક ઠીક પરિસ્થિતિમાં રહ્યા છે, પછી જરાક થોડો ફેરફાર પણ હાથે રહ્યો છે. એટલે યોગ સત્પુરુષનો ગયો અને લોકોએ એમને સત્પુરુષ તરીકે સ્થાપી દીધા. આ પ્રભુ સચેતન અને આગાશમાં જે લોકો ખેતી કરનારા દેસાઈ લોકો ખેડૂત લોકોના પરિચયમાં બહુ આવ્યા, એ એરિયા એમનો જ છે. પોતે વટામણના જ છે, અગાસ્ય તો અત્યારે વટામણ ચોકડી આવે છે ને, મૂળ વસ્તુ પોતે વટામણના છે અને એ બધા એમનો પરિચિત એરિયા છે. સંપ્રદાયમાં ત્યાં વિહાર બહુ કર્યો છે ને, છેલ્લે છેલ્લે પણ ત્યાં ગયા છે. એના પછી એમને બહુ ભળી ગયા છે. પોતે ઘણી વાર તો બળાપો કાયદો છે કે આ બધું હું ધમાલ કરો છો, પણ ક્યાંક ક્યાંક પોતે ચક્કરમાં પણ માન ખૂબ આપતા હતા. માન આપે ત્યાં પરિસ્થિતિ થોડી બગડે છે જેવી. એટલે સત્પુરુષનો યોગ હોય તો વિનમ્રતા સહેજે રહે છે અને જીવ સ્વચ્છંદ અને માનથી બચી જાય છે. નહીં તો સામાન્ય રીતે થોડી વિશેષતા થાય એટલે નીચે વાળા માન આપવા માંડે અને હાલત બગડે છે. એમાં થાય છે ત્યાં ગયા ત્યારે થોડું જાણવાનું.
Thank you.